શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, શ્રી પર્યુષણ મહાપર્વ સંવત 2053, પ્રવચન ક્રમાંક 4, તારીખ 2/9/97, વિષય અપૂર્વ અવસર, ગાથા નંબર 10-11-12, નિર્ગ્રંથ પદનું આત્મચારિત્ર, સ્વાધ્યાયકાર આત્માર્થી શ્રી વસંતભાઈ ખોખાણી.
કુક્ષિરત્નમ શબ્દજેતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ.
સર્વજ્ઞના કથનમાં અને જ્ઞેશ્વર પ્રણીત તત્વમાં સાચી શ્રદ્ધા થયેથી તે તત્વની પ્રતીતિ આવ્યેથી જીવમાં જે આત્માની પ્રતીતિ થઈ છે તે આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના જાગે છે, અભિલાષા જાગે છે. અને એ ઝંખના એવી પ્રબળ હોય છે કે એને આ દેહની અંદર જ એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની તમન્ના અને તાલાવેલી જાગે છે. હી ડઝ નોટ વેઇટ, એ ત્યાં રોકાતો નથી, એ ત્યાં રાહ જોતો નથી. માત્ર કર્મનું પ્રાબલ્ય જ એને અટકાવી શકે છે. જો કર્મનું પ્રાબલ્ય ન હોય, ઉદય ન હોય આકરો, તો ઈચ્છાથી તો એ જ દેહની અંદર જલ્દીમાં જલ્દી યથાશીઘ્ર બધા જ કર્મોનો નાશ કરી અને તે પરમપદની પ્રાપ્તિને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આ જ દેહમાં જો સાચું સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય તો હી નેવર વેઇટ્સ ફોર એનીબડી. અસંગતા તરફનું એનું પ્રયાણ અબાધિત હોય છે. જગતની કોઈ પણ પ્રકારની આસક્તિ હવે એને રોકતી નથી. એવી અદભુત દશાની અંદર શ્રીમદ રાજચંદ્રજી પોતે પહોંચ્યા છે. શુદ્ધ સંકેત પ્રગટ થઈ ગયું છે. શુદ્ધ સંકેતનો અર્થ સમજીએ ને આપણે. શુદ્ધ સંકેત એટલે શું? તો આજે સંકેત, સંકેત, સમ્યક દર્શન, જ્ઞાન થયું છે, આ બધું સમજવાનું. પણ શુદ્ધ સંકેત થયું છે? શુદ્ધ સંકેત થયું હોય એ હવે ક્યાંય રોકાય ખરો? એને કંઈ બાકી હોય હવે સંસાર તરફના કોઈ કર્તવ્યો? અદભુત દશાના વર્ણનમાં શ્રીમદજીએ તો એ વાત મૂકી જ બનારસજી દાસજીના કાવ્ય સાથે કે લેવે કોઈ નહીં ઠોર, દેવે કોઈ નઠોર. અબ કુછ બાકી નહીં, અંગ ત્યાગે, વચન ત્યાગે, મન ત્યાગે, બધું પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. જેને શુદ્ધ સંકેત પ્રગટ્યું છે એની દશા, એને કેવળ પરમપદની પ્રાપ્તિની ભાવના સિવાય બીજું કોઈ કર્તવ્ય જ હોતું નથી. અને એટલો એમાં ઉતાવળો હોય છે સાધનાના માર્ગમાં કે રોક્યો રોકાતો નથી. અને જગતનું કોઈ પરિબળ એને રોકવા સમર્થ નથી, સિવાય કે પોતે જ પૂર્વે નિબંધન કરેલા કર્મો, એનો ઉદય જો એને બાધારૂપ થાય તો થાય, બાકી કંઈ ન થાય, અન્યથા નહીં. આવું શુદ્ધ સંકેત ત્યારે દશાનું વર્ણન કરતા શ્રીમદ રાજચંદ્રજી પોતે જ પોતાના સ્વદશા વર્ણનના કાવ્યમાં કહે છે.
19 ને સુણતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશું રે શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે દિવસ આહો.
આવા દિવસ ધન્ય દિવસ, અપૂર્વ અવસર અને ધન્ય દિવસ, ધન્ય વેળા, ધન્ય ઘડી, માત પિતા કુલવંશ જિનેશ્વર. એવી અદભુત વાત જ્ઞાનીની, જ્ઞાનીનું સ્વરૂપ શું, સમ્યક દ્રષ્ટિ, આત્માનો ઢાળ કઈ તરફ, એનું વલણ કઈ તરફ, વેર ઇઝ હિઝ ઇન્કલિનેશન. દિવસ ને રાત, રોમે રોમમાં, શ્વાસ અને ઉચ્છ્વાસમાં, ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું. અને છૂટવા માટે નિર્ગ્રંથ પદ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને એટલા જ માટે આ પરમ પુરુષને ઝંખના છે કે આવો અવસર અમારા જીવનમાં ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. એવી ઝંખના જાગી છે, એવી તમન્ના જાગી છે, એવી તાલાવેલી જાગી છે. ક્યાંય ચેન નથી. 133માં કહે છે, દિવસ ને રાત્રિ પરમાર્થને વિશે છે. સૂતા, બેસતા, ખાતા, પીતા, ઉઠતા, વાત કરતા, એક પણ વાતે જેને કોઈ બીજું સુખ નથી. રાત્રિ દિવસ કેવળ પરમાર્થનું ચિંતન. અમારો દેશ હરી, અમારી જાત હરી, અમારો કાળ હરી. એક એક શબ્દ તો જુઓ, 133થી એ જે શરૂ થાય છે યાત્રા, વચનામૃતના પાને પાને. આવી દશા જ્ઞાનીની દશા જ્ઞાની ઓળખવા છે ને, અને જીવ ભૂલ કરી ગયો છે જ્ઞાનીને ઓળખવામાં. લૌકિક ભાવથી જ્ઞાનીનું ઓળખાણ કરવા નીકળેલો જીવ, એને આ અલૌકિક દશાના લક્ષણો પણ નહીં સમજાયો અને ગમે ત્યાં ફસાઈ પડશે. જગતના માપદંડ લઈને જ્ઞાનીનું ઓળખાણ ન થાયો, જ્ઞાનીને ઓળખવાના બાહ્ય લક્ષણો નથી, જ્ઞાનીને ઓળખવામાં એનું ભાવ ચારિત્ર, અંતર ચારિત્ર ગુરુરાજનું ભાંગે ભવ સંતાપ. રત્નત્રય મહારાજે એણે અહીંયા કહ્યું કે શ્રીમદ રાજચંદ્રનું બાહ્ય જીવનના દર્શન તો એમને ન થયા હો, મારવાડથી નીકળા, ઉગ્ર વિહાર કર્યો પણ રાજકોટ સુધી પહોંચી ન શક્યા. પાલનપુર ને સિદ્ધપુર સુધી આવે છે ત્યાં સમાચાર મળી ગયા કે પ્રભુએ દેહ છોડી દીધો. એણે ભાવના ભાવી છે, પદો લખ્યા છે અને એ કહે છે, અમે રાજચંદ્રનું દર્શન કરીને આત્મા પાયમાં. પ્રત્યક્ષપણું સમજાય છે. આવા જ્ઞાનીનું પ્રત્યક્ષપણું જોઈ, બાકી તો હામે ગમે એવો બેઠો હોય તો શું વળે. જ્ઞાનીનું ઓળખાણ થવું જોઈએ. કૃપાળુ દેવ આ વાત, એમનું દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્ર, એનો દ્રવ્ય સંયમ અને એનો ભાવ સંયમ કેટલો ઉત્કૃષ્ટપણાને પામે છે. એક ગ્રસ્થાશ્રમમાં બેઠેલો જીવ આ ભાવનાની અંદર કેટલી હદ સુધી જાય છે. એ કલ્પનામાં વિહાર નથી કરતો, આ કોઈ કવિના શબ્દો નથી. અપૂર્વ અવસર સાહિત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરવાનું કાવ્ય નથી, આ તો અંતકરણની દશાના ભાવના ઉભરા છે. અંતરંગનો રંગ ચડ્યો છે, જે મેઘાણીના કાવ્યમાં રાષ્ટ્રભક્તિ અને શૌર્યના કસુંબલ રંગ જોવાય, શબ્દો ન જોવાય. એમ શ્રીમદના કાવ્યની અંદર આધ્યાત્મની ભરતી કેવી જીવમાં આવે, આ ભાવની ભરતીનું કાવ્ય છે. આપણે ગઈકાલે એ નિર્ગ્રંથ પદની 7મી ગાથા, એમાં આપણે જોયું કે કષાયનો વિજય કરવામાં મુનિની બાહ્ય દશા કેવી હોય, કે ક્રોધ તરફ ક્રોધ કરે, માન થાય ત્યારે દિનપણાનું માન કરે, અને પરમ પુરુષની ઉત્કૃષ્ટ દશાના ગુણગાન કરીને પોતાની પામરતા ચિંતવે. વારંવાર જરાક પોતાના અભિમાન આવી જાય એટલે પહેલું કામ શું કરે, કે પરમ પુરુષ પૂર્ણ પુરુષના સ્તવન કરે, સ્તુતિ કરે. એટલે જ રોજ જીન ભક્તિ કરવી, રોજ જીનેશ્વરની સ્તુતિ કરવી, રોજ દર્શન કરવા પરમાત્માના. દર્શન કરીને 2 સ્તુતિ 4 સ્તુતિ જ્ઞાની પુરુષોએ જે ભગવાનના ગુણગાન ગાયા છે એવા જ ગાવા આપણે, જેથી કરીને આપણને એની પૂર્ણતા ને આપણી પામરતા એ સમજાય. જાણે અજાણે આપણામાં કંઈ પણ પ્રકારનો જો મનતાનો મહત્તાનો અથવા માનપણાનો અંશ આવ્યો હોય તો એ ગળી જાય. શ્રેષ્ઠ ઉપાય છે પરમ પુરુષની સ્તવના કરવાથી પોતાનું માન ગળી શકે છે. માયા પ્રત્યે આત્માનો સાક્ષી ભાવ કેળવવો, વારંવાર આ જીવ માયામાં ફસાય તરત જ એનાથી જુદા થઈ જવું, સાક્ષી ભાવે વિચારવું, હે જીવ આ તે શું કર્યું. પોતાની જાતને જ સાક્ષી ભાવે એનું મૂલ્યાંકન કરો કે વાહ બહુ ઉસ્તાદી કરી તે તો આજ શેના માટે. અને લોભ પ્રત્યે નહીં લોભ સમાન છો, લોભની કંજુસાઈ કરજે. લોભ જ્યાં થાય ત્યાં લોભ નહીં વાપરતો, જરાય લોભ નહીં વાપરતો, તારા લોભ કસાઈને સંયમમાં રાખજે. આ ભાવના એટલી ઉત્કૃષ્ટપણે બાહ્ય સંયમમાં વર્તે કે ઉપસર્ગ કરવા આવે તો પણ ક્રોધ નહીં કરવો. સાહેબ ક્રોધ નહીં કરવો, ક્રોધ નહીં કરવો, શું કોઈ મારી નાખે તો ન કરવો? તો કે આ તોય ન કરવો. આપણને દલીલ આવે એટલે આપણે ઘણીવાર અધર્મનું આચરણ એટલા માટે કરીએ છીએ, તર્કથી કરીએ છીએ. અને તર્કથી જે અધર્મનું આચરણ કરે છે, તર્કથી જે ધર્મને પામવા પામે છે, વાદ વિવાદથી અને તર્કથી જે મથામણ કરે છે પરમ તત્વને પામવાની, એ ક્યારેય પરમ તત્વ પામી શકતો નથી.
વાદ વિવાદે રે તર્ક પરમ પરારે પાર ને પહોંચે કો જેણે નયણે કરી માર્ગ જોઈએ રે નયણ તે દિવ્ય વિચાર પંથરડો નિહાળુ રે બીજા જીન તણો રે.
આનંદ ગંજી કહે છે, ઓ જગતના જીવોને તર્કમાં વાદ વિવાદથી પ્રભુ પમાતો નથી. પરમ તત્વને પામવામાં તર્ક કે વાદ વિવાદમાં ક્યારે જવું નહીં, એનાથી માર્ગ મળશે નહીં, એનાથી ભ્રાંતિ પ્રાપ્ત થશે અને એ ભ્રાંતિથી ક્યારેય છૂટી નહીં શકાય. કારણ કે ભ્રાંતિ અહમને મજબૂત કરશે, ઇટ વિલ સ્ટ્રેન્ધન અવર ઈગો. આપણા અહમને મજબૂત કરશે, ક્યારે તર્કમાં જવું નહીં, વાદ વિવાદમાં નહીં જવું. અનુભૂતિના આધાર ઉપર તત્વનું પરીક્ષણ કરવું. તત્વ શું કે છે? ગમે તેના પ્રત્યે મારી નાખે એમ હોય તો પણ એના ઉપર ક્રોધ ન કરવો. કારણ કે જો મારા આયુષ્યનો યોગ હશે તો જગતમાં મારવાની તાકાત કોઈમાં નથી, મારું મૃત્યુ ન થાય. મારો આયુષ્યનો યોગ હોય ને મારું મૃત્યુ થાય? ન થાય. માટે કોઈ મારી નાખે તો અમારે ક્રોધ ન કરવો, તો કે ન જ કરવો. વંદે ચક્રી તથાપી ન મળે માન જો. ક્રોધ નો કરવો અહીં સુધી, તો માન ક્યાં સુધી ન કરવું? તો કે ચક્રવર્તી આવીને તારા પગમાં પડે તો પણ તને એમ ન થવું જોઈએ કે હું તો કેવો મોટો, આહાહા કેટલા લોકો પગે પડતા હતા અને બધા આમ હાથ જોડી જોડીને ઉભા હતા. ક્યારેય ભ્રમાવું નહીં હોય, ક્યારેય ન ભ્રમાવું. ગમે જેટલું માન મળે તો પણ હે જીવ આ માનમાં જઈશ માવો. જગતના દાસાનું દાસ થવાની ભાવના રાખજે. દેહ છૂટી જાય તો માયા કરિશ્મા. સામાન્ય લાભ અલાભની તો વાત ન કરી, નુકસાન થતું હોય, આમ થતું હોય, તેમ થતું હોય, અમારા બધા સંસારના કાર્યમાં આમ થતું હોય, પણ થોડુંક માયા છળ પ્રપંચ કપટ દંભ કંઈક તો કરવું ને, નહીં તો આ દુનિયામાં જીવાય કેમ? તો કે છે એ બધું તો પછી તારો દેહ ચાલ્યો જાય ને કદાચ તો પણ માયા કરિશ્મા, એનાથી તો કઈ કિંમતી નથી ને પછી, તોય માયા કરિશ્મા. અને પરમ ઐશ્વર્ય અને લબ્ધિના ભંડાર સામે પડ્યા હોય, પરમ સિદ્ધિના નિદાન એવા ભંડારો હોય તો પણ લોભની કોઈ પ્રકૃતિ લાવીશમાં, લોભની વૃત્તિ કરિશ્માં, જગત પ્રત્યેથી કંઈ પણ લેવાની ઈચ્છા કરવી નહીં. જ્ઞાની તો કહે છે કે આ જગત પ્રત્યે અમને પરમ ઉદાસીનતા વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમારે મન તે પાછા. આહા, આ લોભ કસાઈને ક્યાં સુધી સમાવી દેવો? કૃપાળુ દેવે એની આખી શ્રેણી આપી છે. નવમી ગાથામાં જોયું અને એની અંદર આપણે પછી કે ભાઈ નગ્નત્વ, મુંડત્વ, અસ્નાન, અદંત ધોવન, અંગના શૃંગાર કંઈ જ નહીં કરવાનો. આ તો મુનિ દશાના પ્રસિદ્ધ લક્ષણ છે. દેહ ભાવને ટાળવો છે, દેહાધ્યાસને ટાળવો છે. તો પછી અમારું શું થાય? શરીર તો ગંદુ થઈ જાય, અપવિત્ર થઈ જાય, અને અમારે તો પરમાત્માની આરાધના કરવી છે. અરે તું નિયમ તો સમજ, પરમાર્થ માર્ગનો, સંસારનો વ્યવહારનો નિયમ એ છે કે સાબુ વાપરવાથી શરીર સાફ થાય. સીધો નિયમ, સાબુ વાપરવાથી શરીર સાફ થાય, પરફ્યુમ લગાવવાથી શરીર સુગંધિત થાય. પરફ્યુમ વાપરીએ એમ શરીર સુગંધિત થાય. પગ પાવડર અને મેકઅપ કરવાથી શરીર રૂપાળું બને. આ બધું લૌકિક માર્ગ, આ દુનિયાનો, આ વ્યવહારનો. હવે જ્ઞાની કે જે સાંભળ, શુભ ભાવ ભાવવાથી શરીર શુદ્ધ થાય.
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહા પદને સમરો. નહીં એ હસમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.
સાબુ ગમે તે વાપર ને, ટાટાનો વાપર, ડેટોલનો વાપર, ટીવીમાં તો રોજ 10 સાબુની જાહેરાત આવે છે. મનને શુદ્ધ કરવા હજુ સુધી દુનિયામાં કોઈ સાબુ શોધાયો, પણ જ્ઞાની કહે છે શુભ ભાવ વડે મન શુદ્ધ કર, અંતર શુદ્ધિ કર, વૃત્તિઓ ઉપર જય કર, શરીરના પૂતગલ પરમાણુઓ બદલાઈ જશે. કાંતિ તારી, હમણાં જ કેટલું બધું આપણે ગાયું, ભગવાનની કાંતિ તારા જેવું રૂપ જગતમાં હે નાથ ક્યાંય દિસતું નથી. અરે થાય ઝાંખો શશી તુજ પાસે, આ સૂર્ય ને ચંદ્ર પણ તારી પાસે શરમાઈ જાય છે ને ચાહેલા જાય છે. દેવતાઓના રત્નજડિત મુગટ પણ તારા પગમાં પડે છે ત્યારે એનું તેજ નહીં પણ તારા પગનું તેજ અહીંયા પ્રતિબિંબિત થાય છે. એના મુગટને તું શોભાવે છે. દીપા આવે જે મુગટમણીના તેજને દેવતાના, ઓલો નમસ્કાર કરે છે એટલે મુગટના મણીના તેજ પ્રભુના ચરણ ઉપર પડે છે. એટલે પ્રભુના ચરણ અજવાળા થાય છે? તો કે ના, પણ પ્રભુના ચરણની કાંતિ આ મુગટ ઉપર થાય છે, માટે મુગટ દેદીપ્યમાન થાય છે. આ માનતંગ સુરેશ્વરજી મહારાજે આ ભક્તિ કરી છે પરમાત્માની. કેવું મહાન સ્તોત્ર, તીર્થંકર પદની અંદર કેવી સુચિતા, કેવી પવિત્રતા. એ નાથ તારા જેવું રૂપ તો જગતમાં ક્યાંય નથી. અરે પેલા સૂર્યને તો હજુ રાહુ ગ્રહણ કરે, પણ નાથ તારા રૂપને તો કોઈ હવે ગ્રહણ લાગતું નથી. દુનિયાની કોઈ અશુચિ આવે નહીં, કારણ કે બધા જ અશુભ કર્મો પૂતગળો તારી પાસે, દોષો અહીં તહીં ફરે, એ તારી આજુબાજુ ફરે, તારામાં પ્રવેશ કરી શકે નહીં. આ પ્રભુનો મહિમા સમજાય છે આપણને? પછી ભક્તામાં ગાવું બરાબર, જોરથી ગાવું, રણકાર આવે આત્માનો, આ ચૈતન્યની શક્તિ જાગૃત થાય, બધી જ અશુચિ દૂર થઈ જશે, શરીર તેજ મારશે, જગારા મારશે. પછી મેકઅપના સાધનની જરૂર પડશે. જ્ઞાની કહે છે અશુભ વૃત્તિનો નાશ થાય તો શરીરના અશુભ પરમાણુઓનો નાશ થાય, શરીરમાં તેજ પ્રગટે. તપસ્વીના તેજ જોયા છે? સંયમીના તેજ જોયા છે? કે રૂપ નટ નટીઓના મેકઅપથી થયેલા જોયા છે અને એને જ રૂપ માન્યું છે? કોઈ સતી સાધ્વીનું રૂપ જોયું જ? જીવનની અંદર ચેતનની પવિત્રતા હોય, સાધના હોય, એના શરીરની કાંતિ કેવી હોય, જ્યાં આત્માના ગુણો પ્રતિબિંબિત થતા હોય. આવું અદભુત ચારિત્ર આગળ વધારતા વધારતા આ દ્રવ્ય સંયમ અને ભાવ સંયમ પછી આજે પરમ કૃપાળુ દેવ આપણને એ યાત્રામાં આગળ લઈ જાય છે. એ આગળ લઈ જાય છે ત્યારે 10 ની ગાથા 10 થી 11 અને 12 આજે આ ભાવ સંયમ અને દ્રવ્ય સંયમની બંને સંયમમય, દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો. એ દ્રવ્યથી ને ભાવથી સિદ્ધ થયેલો એ નિર્ગ્રંથ છે, એનું આત્મચારિત્ર હવે કેવું વર્તે છે? કઈ શ્રેણીમાં, એવી અપૂર્વ કરણની શ્રેણીમાં પ્રવેશ કરવા માટે એની આખી સ્થિતિ કેવી વર્તે છે, આ શ્રીમદે તો પોતાના અનુભવથી લખી છે. આ સ્થિતિમાં તેઓ શ્રી તો વર્તતા હતા, એની અંદર જ જીવતા હતા.
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવજો, કે મરણી નહીં ન્યોના ભીકતા, ભવ મોક્ષે પણ વધવર્તે સમભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
મુનિ દશાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ હવે આ ગાથાઓમાં આવે છે. નિર્ગ્રંથની દશા, શત્રુ હોય કે મિત્ર હોય એના પ્રત્યે સમદર્શિતા. આ સમદર્શિતા શબ્દ પરમ કૃપાળુ દેવે સદગુરુના લક્ષણમાં મૂક્યો છે. આવું લક્ષણ હોય તો જ સદગુરુ હોય, નહીં તો નહીં. અને એ લક્ષણ ક્યારે હોય એ પણ બતાવ્યું છે, એટલે ભ્રાંતિ નહીં કરવાની. 837 વાંચી જવાનો ફરીથી. છઠ્ઠા ગુણ સ્થાનકે બિરાજમાન, સર્વવિરતિધારી, પંચમહાવ્રતનો પાલક, તો જ સમદર્શીપણું છે, નહીં તો નથી. અને એ સમદર્શિતાના લક્ષણમાં એ બધા પ્રત્યે સમ છે એમ નહીં, રાગ દ્વેષથી સમ છે, શત્રુને શત્રુ પણ જાણે છે, મિત્રને મિત્ર પણ જાણે છે, કાચને કાચ જાણે છે, હીરાને હીરો જાણે છે, કુગુરુને કુગુરુ જાણે છે, સુગુરુને સુગુરુ જાણે છે. એ મૂઢ નથી, એ મૂર્ખ નથી, એ વિવેકહીન નથી. સમદર્શીને સમજવાનો પ્રયત્ન કરવો. આ જબરજસ્ત શબ્દ છે, આ જૈન દર્શનનો શબ્દ છે. આ શબ્દ ક્યાંય આવ્યો નથી, એટલે આ શબ્દ માટે ગમે તે પ્રકારના અર્થ અને વિવેચન ચોપડીઓમાં આપણને જોવા મળે છે. કારણ કે એને શ્રીમદ રાજચંદ્ર વચનામૃતનો આંક 837 અભ્યાસ નથી કર્યો કે સમદર્શિતા એક શબ્દ સમજાવવા માટે પરમ કૃપાળુ દેવે બે પાના લખી અને એના એક એક એના લક્ષણ અને ગુણ આપ્યા છે કે સમદર્શી કોને કહેવાય. સમાન નહીં, જાણે અને જાણી છતાં તેમાં રાગ દ્વેષ ન કરે, પ્રીતિ અપ્રીતિ ન કરે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, એ જ સંભાવને કેટલો ઉત્કૃષ્ટપણે લઈ જાય છે. હવે એની સ્થિતિ જોવાની છે કે આ ચાર વાતની અંદર એક જ દશા કીધી છે, છતાં શબ્દો જુદા જુદા. શત્રુ અને મિત્ર પ્રત્યે સમદર્શિતા છે, એ બંને વચ્ચેના વ્યવહારમાં ભેદ નથી. જાણે છે, કમઠને પણ જાણે છે, ધર્મેન્દ્રને પણ જાણે છે, ગોશાળાને પણ જાણે છે, અને ગૌતમનું પણ એને જ્ઞાન છે કે ગૌતમ કોણ છે અને ગોશાળો કોણ છે, છતાં સમદર્શીપણું છે. પોતાના શિષ્યને પણ જાણે છે મહાવીર, જ્યારે તેજોલેસિયા છોડાય છે ત્યારે, ગોશાળાને પણ જાણે છે. બચાવવાની દ્રષ્ટિ હોય તો બધાની હોય, પણ ગોશાળાને બચાવી શકાય એમ નથી, શિષ્યને પણ નહીં બચાવી શકાય. લબ્ધિનો ઉપયોગ, લબ્ધિનો અભાવ છે, અભાવ નથી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, કાનમાં ખીલા ઠોકાય ત્યારે મહાવીર એ પોતાનું દુશ્મનાવટમાં પોતાની પૂર્વજન્મની દુશ્મનાવટને પણ જાણે છે કે પૂર્વે એ સૈયા પાલકના કાનમાં શિશુ રેડવા માટેનું એવું કર્મનું બંધન મેં કરેલું. કૃપાળુ દેવ કહે છે, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. આ સમદર્શીપણું બરોબર સમજીએ. જીવનમાં કયા ગુણો લાવવા છે, અધ્યાત્મ એટલે શું, ધર્મ એટલે શું, આપણે ધર્મ કરવો છે, ધર્મ કરવો છે, ધર્મ કરવો છે એટલે આ ભાવ પ્રગટાવવા છે. આ દશા પ્રગટાવી છે. આત્માના આ અદભુત ગુણો, ચેતનનું આ અદભુત સામર્થ્ય પ્રગટાવવું છે, જેનો જગતમાં ક્યાંય જોટો નથી, કોઈ બતાવી શકતું નથી. પામેલો બતાવે ને બીજો ક્યાંથી બતાવે? આ પુરુષ પ્રાપ્ત પુરુષ છે અને સાથોસાથ આપ્ત પુરુષ છે. પ્રાપ્ત કહેતા એને પ્રાપ્તિ છે અને આપ્ત કહેતા એનામાં વિશ્વાસ કરવા જેવો છે. એનામાં આપણે વિશ્વાસ મૂકી શકીએ કારણ કે એ કરુણાનો અવતાર છે. કેવળ નિષ્કારણ કરુણાથી છલોછલ ભરેલો છે, માટે એને કોઈ રાગ કે દ્વેષ કોઈના પ્રત્યે નથી. તો એને તો જે સાચું છે તે જ કહેવું છે, જે જગતના જીવોના હિતમાં છે, જેનાથી જગતના જીવોનું કલ્યાણ છે એ જ વાત કરીશ. માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. શત્રુને મિત્રમાં કોઈ વ્યક્તિની અપેક્ષા છે, આ શત્રુ આ મિત્ર, એ વ્યક્તિમાં એને સમદર્શિતા છે. માન અને અમાન એ કોઈ પરિસ્થિતિ છે કે કોઈ જગ્યાએ કોઈને આગળ બેસાડ્યો, કોઈ પાછળ બેઠો, કોઈને બોલાવ્યા, કોઈને ન બોલાવ્યા, કોઈની ગણના કરી ન કરી, ઇટ ઇઝ એ સિચ્યુએશન. આ પરિસ્થિતિમાં પણ વર્તે તે જ સ્વભાવ જો, પોતે પોતાના સ્વભાવમાંથી જરાય ચલિત થતો નથી. એને આવકાર આપ્યો તોય શું અને જાકારો દીધો તોય શું. સમજાય છે? આ ઉત્કૃષ્ટ દશામાં જાય છે આ મુનિ. હવે આ નિર્ગ્રંથ મુનિ હવે ઉત્કૃષ્ટ દશામાં છે અને એટલા જ માટે ભગવાન મહાવીરની પાસે અનેક રાજાઓ નમન કરવા આવે તોય શું અને કેટલાય લોકો એની પાછળ જંગલી પશુઓ દોડાવે તોય શું. માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. દ્વિજન તાપસના આશ્રમમાં ભગવાન મહાવીરને લાગ્યું અહીંયા માન અપમાનની ભાવના છે. ભગવાન ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જાય છે. પણ કોઈના પ્રત્યે ભગવાનના મનમાં લગીર લેસ પણ ક્યાંય કોઈ અપ્રીતિ ભાવ અણગમો ખરો? માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. જીવિત કે મરણે નહીં ન્યૂના અધિકતા. આ તો ઘટના છે, જીવનની ઘટના છે અને મરણની ઘટના છે. આ ઘટનાઓની અંદર પણ ન્યૂનાધિકપણું નથી કે મરી ગયો તો કંઈક ઓછું થયું અને જન્મ્યો તો કંઈક વધી ગયા, અધિકપણું પ્રાપ્ત થયું. જેને જગતના જીવોના જન્મ મરણ પ્રત્યે પણ કોઈ પણ જાતની ન્યૂનાધિક ભાવ નથી, ઇટ ઇઝ એન ઇન્સિડન્ટ. પહેલામાં ઇન્ડિવિજ્યુઅલ છે, બીજામાં સિચ્યુએશન છે, ત્રીજામાં ઇન્સિડન્ટ, એક પ્રસંગ બને છે, એક ઘટના બને છે. એમાં પણ એને ન્યૂનાધિકપણું નથી. ઘેરે પુત્રનો જન્મ થાય તો અધિકપણું છે એમ પણ નથી. અને કદાચ પોતાનો યુવાન પુત્ર ગુજરી જાય તો પણ કંઈ ન્યૂનતા છે એવો ભાવ પણ જેને નથી. નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના યોગ જીતલો. ઉત્કૃષ્ટતાની તો કોઈ પરિસીમા છે, એમાં એને ન્યૂનાધિકપણું નથી. જન્મ અને મૃત્યુની ઘટનામાં જેને ન્યૂનાધિકપણું નથી એ ઘટનાને જે સામાન્ય ગણે છે. ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વરૂપ જો, સમભાવ જો અથવા શુદ્ધ સ્વરૂપ જો. ભવ મોક્ષે, હવે ભવ થાય તોય ભલે અને મોક્ષ થાય તોય ભલે. જો આ એવી દશાએ આ જીવ પહોંચ્યો છે, આ આપણી દશાની વાત નથી હો, આત્માર્થી દશામાં તો ભવે ખેદ કીધો છે, આ જ પુરુષે કીધો છે, પાછું બીજાએ નથી કીધો. શ્રીમદ રાજચંદ્રજીને જ્યારે આપણે સમજવા હોય ત્યારે જુદી જુદી ભૂમિકામાં અપેક્ષા એ સમજવાના, વિરોધાભાસ નથી, વિસંગતતા નથી, ભૂમિકા ભેદ છે, પાત્ર ભેદ છે, યોગ્યતા ઓછી છે, એને ભવનો ખેદ થાય આત્માર્થીને. પણ આ નિર્ગ્રંથ દશામાં પહોંચેલા મુનિને હવે ભવ અને મોક્ષ બંનેમાં એનું પોતાનો જે સ્વભાવ છે એ એકદમ શુદ્ધમાં છે. હવે કદાચ જન્મ થવાનો હોય તોય ભલે અને મોક્ષ થવાનો હોય તોય ભલે. કૃપાળુ દેવે કહ્યું છે કે આત્મ સ્વરૂપમાં જેની રમણતા થઈ છે એને નાથ, અને મોક્ષની જેને સ્પૃહા રહી નથી એ નાથ, એને તું હવે તુષ્ટમાન થઈને શું આપવાનો છે? મોક્ષની પણ સ્પૃહાથી રહિત થયો ક્યારે? પછી પેલા મનો લગાડવો, આ તો આજે હાઈલો આવતો હજી એક થી દર્શન કરવા આવે ત્યાં પાછો કોક એને મળી જાય. અરે મોક્ષની કામના એ નકામું છે, એને મોક્ષ ન મળે. બોલમાં બકવાસ કરમાં કઈ ભૂમિકાની વાત થાય છે? નિર્ગ્રંથ પદની આ ઉત્કૃષ્ટ ભૂમિકાની વાત થાય છે. સાતમો ગુણસ્થાનકની અંદર સ્થિત થવા જે આત્મા છે એની વાત થાય છે. એને આ બધા સંકલ્પ વિકલ્પની નાશ, હજી આપણું તો આત્માર્થીપણાનું ઠેકાણું નથી. મુમુક્ષુપણું તો હજી હોગાવ છટ્યું છે, જિજ્ઞાસા જાગી નથી, સંસારથી વિરક્તિનો કોઈ ભાવ નથી, આસક્તિથી મન પાછું વળ્યું નથી, અને જગતની એક ચીજ પ્રત્યે ઉદાસીનતા વેદાતી નથી. અને વાત કરવી કે મને મોક્ષની સ્પૃહા નથી, બહુ મોટો ઉદાસીન થઈ ગયો. આવા ને આવા ડાપણની અંદર જીવે પોતાનું સર્વનાશ કરવામાં કઈ બાકી નથી રહ્યું. સત્યાનાશ નીકળી જાય ભાવનો, કારણ કે ઉત્કૃષ્ટ ભાવ લેવા જતા એની ભૂમિકા ન હોય તો એ ભાવ જીવના કષાયમાં પરિણમે છે. બોલવાથી કઈ વળે નહીં, એનાથી કઈ મોક્ષ પ્રાપ્તિ ન થાય. આપણને તો મોક્ષની ઈચ્છા નથી, લ્યો બહુ સારું, તો ભાઈ રેખડા કરો સંસારમાં નો ઈચ્છા હોય તો. ખૂબ સમજવાનું છે આ દસમી ગાથાની, આ નવ ગાથા સુધીની જેની ભૂમિકા છે એને માટેની આ વાત છે. ભવ મોક્ષે પણ સુધવર્તે, એટલે એની વાત છે, એટલે એની દશા છે કે કેવી દશા છે. એવો પરમ કૃપાળુ દેવ પોતે દશામાં હતા એ પુરુષ લખી શકે કે મોક્ષની પણ હવે સ્પૃહા રહી નથી? કોણ લખી શકે? કારણ મોક્ષ એને શુદ્ધ સ્વરૂપ એનું વર્તે છે. ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વરૂપ, જો એનું પોતાનું સ્વરૂપ એને વર્તે છે, ભલે મોક્ષ પ્રાપ્ત થયું નથી પણ પોતાના જ્ઞાને કરીને એને એવી શુદ્ધતા વર્તે છે. જે મોક્ષ સુખ અનુભવાય છે પૂર્ણ દશામાં, એ સુખની ઝાંકી એ અનુભવે છે. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે કલ્પવૃક્ષ છીએ, અમૃતના સાગર છીએ. હે દુષમ કાળના દુર્ભાગી જીવો, તમે અમારે શરણે આવો. અમારે એટલે અમારા બોધને શરણે આવો. એને શું કામ છે શરણે આવીને? શું તું પુખ દબાવવા જવાનો હતો? ના રે ના, ખૂબ સમજીએ, ખૂબ સમજીએ. એક પુરુષને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે, એક સત્પુરુષને ઓળખવો છે, અને એનાથી આખી જ્ઞાનીઓની જાત ઓળખાશે, સર્વજ્ઞતા ઓળખાશે, નિર્ગ્રંથ ઓળખાશે. શ્રીમદ રાજચંદ્રને ઓળખવા પ્રયત્ન કરો, મહાવીર ઓળખાશે. લોકોને એમ થાય છે કે શ્રીમદની અંદર ગયા એટલે મહાવીર ભૂલાયા. ના, મહાવીર વધુ પ્રકાશિત થયા. અમે મહાવીરની વધુ નજીક આવ્યા. અમે આ નિર્ગ્રંથને, આ સર્વજ્ઞને, આ જીનેશ્વરને શબ્દો જ બોલતા હતા. કોઈ દિવસ એની દશા અમારા ધ્યાનમાં આવી નહોતી, પણ શ્રીમદને અમે જ્યારથી ઓળખતા શીખા, એના વચનામૃતથી, એના બોધથી, એના લખાણથી, એના પદથી, ત્યારે અમને ખબર પડી કે પરિપૂર્ણ એવી આત્મદશા અને ચૈતન્યની સ્થિતિ શું હોય, અને અમારા મહાવીર કેવા હતા. અમે તો મહાવીરની નજીક જઈએ છીએ, કારણ કે અમને મહાવીરને ઓળખનારો, ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ આપનારો પુરુષ મળ્યો. સેકન્ડ હેન્ડમાં કાંઈ વળે નહીં હો, જે રિપોર્ટ હોય કોર્ટમાં મુકદમો ચાલે એમાં કયા સાક્ષીનું મહત્વ? આઈ વિટનેસ. તે ધ્રુબરૂ પ્રત્યક્ષ તારી નજર સામે આંખે આ ઘટના થતી જોઈ છે તો તારી જુબાની માન્ય છે, કેતો તોને કેતી તેની કોઈ માન્યતા નથી. ઇટ ઇઝ નોટ એન એવિડન્સ એટ ઓલ. પછી સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઇટ ઇઝ અધર થિંગ, બટ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન, FIR, આઈ વિટનેસ. શ્રીમદ રાજચંદ્રજીને 7 વર્ષની ઉંમરે અપૂર્વ અનુસાર આવ્યો, જાતિ સ્મરણ જ્ઞાન થયું, ભગવાન મહાવીર સાથેનું તાદ્રશ્ય થયું, તીર્થંકર સાથે પોતે વિચરતા હતા, એના મહાવીરના શિષ્ય તરીકે અને ગૌતમ આદિ ગણધરની સાથે એ ઈડરના પ્રદેશમાં વિચરાતા એવો એને ભાસ થયો, જુનાગઢ ઉપર ભાસ થયો, ચરોતરમાં ભાસ થયો. આવું જ્ઞાન વધતું ચાલ્યું અને ભૂત ભવ અનુભવ ગમ્ય બન્યો અને સેજ સ્મરણમાં વિતરાગનો યથા તથ્ય બોધ એમને સ્મરણમાં આવ્યો. યથા તથ્ય, આવી દશા જેને પ્રાપ્ત થઈ છે એ પુરુષને ઓળખવાથી અમે તો અમારા ભૂલાયેલા મહાવીરને ઓળખા. તીર્થંકરનું સ્વરૂપ કેવું હશે, સર્વજ્ઞ કેવા હશે, કેવડી કેવા હશે, જેમ નાના બાળકને ખબર ન હોય તો કે કોઈ કોઈ કહેશો કે ભગવાન કેવા હશે, કેવા હશે, શું કરતા હશે. પછી બાળકને ઓળખાણ કરાવવી હોય તો કે હિંચકે હિંચતા હશે અને ભેળપુરી ખાતા હશે, એ દૂધ બે વાર પીતા હશે, એટલે ઓલો બાળક પીએ બિચારો ભગવાન નામે. કોઈ કહેશો કે ભગવાન કેવા હશે, આ તો સાધકોને મુમુક્ષુને કોઈ કહેશો ભગવાન કેવા હશે, શ્રીમદ રાજચંદ્ર કે છે આવા હશે. બોલ, ભગવાન આવા હતા, હવે આવો તું થા. નાનું બાળક ભગવાન આ કરતા હતા માટે હું કરું છું, તો ભગવાન આમ કહેતા હતા કે એને ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સ્વરૂપ, જો સ્વરૂપનું ધ્યાન હતું, એટલે માન અમાનની અંદર સમાન સ્થિતિ હતી. આવા ભગવાન હતા, આવા મહાવીર હતા, આવા સર્વજ્ઞ હતા, આવા કેવડી હતા. આવું જ્ઞાની દશાનું સ્વરૂપ છે. જ્ઞાનીને ઓળખવા હોય તો પૂર્ણ જ્ઞાનીના વચનથી ઓળખો, આપણી પોતાની માન્યતાથી નહીં. આવો એનો ગીતાની અંદર આવા પુરુષની દશાનું એક લક્ષણ બીજા અધ્યાયમાં સરસ કહ્યું છે. દુઃખે ઉદ્વેગ ના ચિત્તે સુખોની ઝંખ ના ગઈ, ગયા રાગ ભયક દેશ મુનિ તે સ્થિર બુદ્ધિનો, આસક્ત નહીં જે ક્યાંય મળીએ કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઈ સ્થિર. સ્થિત પ્રજ્ઞ કોણ? પ્રભુ ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે. આવો એને ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીરે પણ શબ્દ દે આપ્યો છે. લાભા લાભે સુહે દુઃખે જીવીએ મરણે તહા, સમો નિંદા પ્રશંસાસુ સમો માણાવ માણહો. અર્થ, આત્માર્થી મુનિ લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવિતમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માન કે અપમાનમાં સમભાવ રાખે છે. મુનિનું ઓળખાણ સમતા છે, જૈન દર્શનનું ઓળખાણ સમતા છે, તીર્થંકરનું ઓળખાણ સમભાવ છે, અરિહંતનું ઓળખાણ સમભાવ છે. આનંદઘનજી મહારાજે શાંતિનાથ સ્વામીના સ્તવનની અંદર એ વાત મૂકી છે. માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે, શાંતિ જીન મુજ વિનંતી, સર્વ જગ જંતુને સમગણે, ગણે તૃણ મણીને સમાન રે, મુક્તિ સંસાર બેઉ સમગણે, મૂણે ભવ જડ નિધિ નાવરે, શાંતિ જીન મુજ વિનંતી. અરે ગીતાના કૃષ્ણ પરમાત્મા હોય, ઉત્તરાધ્યાયન સૂત્રના મહાવીર હોય, કે પદોનો ગાનાર આનંદગન હોય, કે અપૂર્વ અવસર ગાનાર શ્રીમદ રાજચંદ્ર દેવ હોય, જ્ઞાનીની દશા જે છે તે છે અને જે જાણે છે તે જાણે છે, બાકીનાની બધાની વાત છે. આવી વાત કરી વિતરાગ માર્ગના સાધકની ઓળખાણ સમભાવ છે. 833માં આ સંભાવનું લક્ષણ માટે કૃપાળુદેવે લખ્યું છે. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ અલાભ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વનો સર્વથા અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. પત્રાંક 833માં પત્રમાં કૃપાળુદેવે લખ્યું કે આ જગતની અંદર દુખિયાનું પ્રદર્શન કરવું હોય તો અમારો નંબર પહેલો આવે. તો કે શેનું દુઃખ છે તમને? તો કે સ્થિતિનું દુઃખ નથી, કુટુંબનું દુઃખ નથી, ધનનું દુઃખ નથી, ધામનું દુઃખ નથી, કાંઈ નથી. દુઃખના બીજા કોઈ કારણ નથી, દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. અને તે જો સમજે તો સર્વ સુખ જ છે, તે જો સમજે તો સર્વ સુખ જ છે. કેવી અદભુત દશાના ગુણગાન ગાય છે કાંજી સ્વામીએ. આના માટે એક શબ્દ પ્રયોગ સરસ વાપર્યો છે. અપૂર્વ અવસરના પ્રવચનમાં એમણે આ ગાથા માટે લખ્યું છે કે સ્વરૂપની યથાર્થ જાગૃતિના ભાવ વડે અપાયેલા આ અપૂર્વતાના સંદેશા છે. એક એક ગાથા એ અપૂર્વતાનો સંદેશ આપે છે શ્રીમદ રાજચંદ્ર. આ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ તો એને છેલ્લો અવસર જોઈશે. બાકી આ બધી 12 ગાથા સુધીના અવસરો તો એને આવી ગયા છે. આ નિર્ગ્રંથ પદના આ બધી સીડીના પગથિયા ચડતા ચડતા એ તો છેલ્લી ભાવના ભાવે છે. અપૂર્વતાના આ અદભુત સંદેશા આ પુરુષ આપી રહ્યો છે. આવી સ્થિતિવાળો પુરુષ એનું બાહ્ય ચરિત્ર, આત્મચરિત્ર હવે દેહ છે ત્યાં સુધી કેવું વર્તે છે.
એકાકી વિચરે તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ યોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે
આવા. નિર્ગ્રંથ સમભાવી મુનિની વર્તનાનું સ્વરૂપ શું, એની વર્તના કેવી હોય, એનું વિચારવું ક્યાં હોય? જેને કેવળ આત્માની સાધના કરવી છે, કૃપાળુદેવ લખે છે, શુદ્ધ સંકેત પ્રગટ્યા પછી ભગવાન લખે છે કે 15 અંશે પહોંચી જવાયું છે. જો નિવૃત્તિ અને અસંતાનો જોગ મળે તો પૂર્ણતાની પ્રાપ્તિ થાય એમાં કોઈ શંકા નથી. નડે છે શું? અસંગતાનો અભાવ. નિવૃત્તિ જોઈએ એવી મન માનતી નથી. જો કે ઘરમાં ને વનમાં કોઈ ભેદ રહ્યો નથી, છતાં પણ ઉપયોગ બહાર દેવો પડે છે એનું દુઃખ છે. આ અસંગતા તરફ પ્રયાણ હોય આ મુનિનું. એટલે કે છે કે એકાકી વિચરતો વળી સ્મશાનમાં, જેને આવી સંભાવની અવસ્થા પ્રગટી ગઈ છે, એવો નિર્ગ્રંથ મુનિનું પ્રયાણ ક્યાં હોય? એના પુરુષાર્થની દિશાની ગતિ કઈ, કઈ તરફ જાય? એકાકી વિચરતો વળી સ્મશાનમાં. ભગવાનના આગમમાં આવે છે સાધુ ધર્મના આચારમાં કે જ્યાં સુધી આત્મબળની દ્રઢતા થઈ નથી ત્યાં સુધી એ સાધક, એ મુનિ, એ સત્સંગમાં રહીએ, ગુરુની નિશ્રામાં રહીએ, ગુરુના સાનિધ્યમાં રહીએ. પણ જેને આત્મબળની દ્રઢતા થઈ છે એને તો સમુદાય પણ પ્રતિબંધરૂપ છે. ગચ્છવાસી સાધુ, ગણવાસી સાધુ અને જિનકલ્પી સાધુ, આખા શાસ્ત્રની અંદર માર્ગ છે. ભૂમિકા ભેદે આ ભેદ છે, તત્વના ભેદ નથી. પછી આપણે ભૂમિકા ભેદને તત્વના ભેદ સમજી જઈએ છીએ, વિવેક નથી ને કંઈ. કારણ કે જે મગજમાં ઘૂસું નહીં ઘૂસું બસ, પછી એમાંથી કઈ ફારફેર કરશે નહીં, પોતાને કઈક એક વાત કાને પડી જાય ને એટલે પતી, એમાં જરાય ફેરફાર કરવા તૈયાર જ નહીં. નવું વાંચવું, નવું વિચારવું, રોજ ચિંતન કરવું, રોજ ચિંતન કરવું કે મારી સમજણની અંદર હજુ અવકાશ છે, કારણ કે હું છદ્મસ્ત છું. પૂર્ણ જ્ઞાન થતા સુધી આપણી સમજણ સમય સમયે આપણે વધારે ને વધારે ઉજાડવી પડે છે. પણ કેટલાક જીવોને આ મુશ્કેલી છે. પરમાર્થ માર્ગમાં આવે અને કંઈક બે ચાર ચોપડી વાંચી નાખે અને બે ચાર વસ્તુ કહેતા આવડી ગઈ એટલે સમજે કે હવે મારે સુધરવાની જરૂર નથી, જગતને સુધરવાની જરૂર છે.